એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર. વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજે આપણે એક એવા વ્યક્તિત્વના જીવનમાં ઊંડા ઉતરીશું જેમનું નામ 20મી સદીના ઇતિહાસ સાથે ખૂબ ગાઢ રીતે જોડાયેલું છે.
હાજી,
આપણે વાત કરી રહ્યા છીએ સર વિન્સ્ટન ચર્ચિલ વિશે, અને આપણો મુખ્ય આધાર છે માર્ટિન ગિલબર્ટ દ્વારા લખાયેલું એમનું વિસ્તૃત જીવનચરિત્ર ચર્ચિલ અ લાઇફ.
બરાબર.
આ પુસ્તક ખરેખર તો મતલબ કે ગિલબર્ટના જ 8 મોટા ગ્રંથોનું જે અધિકૃત જીવનચરિત્ર છે એનો એક જ ગ્રંથમાં સાર છે. 1991માં પ્રકાશિત થયું હતું.
અચ્છા, એટલે ખૂબ જ વિસ્તૃત કામનું નિચોડ.
ચોક્કસ. અને નામ જુઓ, સર વિન્સ્ટન ચર્ચિલ 1874 થી 1965. આ નામ સાંભળતા જ કેટલી બધી છબીઓ આવે મનમાં, નહીં?
હા, સાચી વાત છે.
બ્રિટિશ રાજનેતા,
અદ્ભુત વક્તા, લેખક, 2 વાર વડાપ્રધાન રહ્યા,
સૈનિક પણ હતા.
હા, સૈનિક, પછી શોખથી ચિત્રકાર પણ બન્યા, અને એ પણ યાદ રાખવા જેવું કે સાહિત્ય માટે નોબેલ પુરસ્કાર પણ મેળવ્યો.
ખરેખર એમનું જીવન કેટલું બધું બહુ પરિમાણીય હતું.
બિલકુલ.
પણ સવાલ એ થાય કે આજે આટલા વર્ષો પછી એમની વાર્તામાં એવું શું છે જે આપણને જાણવું ગમે, અથવા કહો કે આપણા માટે પ્રસ્તુત હોય?
સારો પ્રશ્ન છે.
ઘણીવાર આપણે એમને ફક્ત બીજા વિશ્વયુદ્ધના એ અડગ નેતા તરીકે જ યાદ કરીએ છીએ.
હા, જેમણે પેલું કહ્યું હતું, લોહી, પરિશ્રમ, આંસુ અને પરસેવો.
બરાબર. પણ એ છબી પાછળ જુઓ તો દાયકાઓની નિષ્ફળતાઓ છે, જબરદસ્ત મહત્વાકાંક્ષા છે, અને એક અસાધારણ ટકી રહેવાની ક્ષમતા. એની એક લાંબી સફર છે.
સાચી વાત.
તો આજે આપણી ચર્ચાનો હેતુ એ જ છે કે એમના જીવનના આ ઓછા જાણીતા પાસાઓ, એમના સંઘર્ષો અને પેલી નિર્ણાયક ક્ષણોમાં એમના નેતૃત્વ પાછળની વિચારસરણી શું હતી એને સમજવાનો પ્રયાસ કરીએ.
ચોક્કસ. તો ચાલો શરૂઆતથી શરૂ કરીએ, એમની સફરના પ્રારંભિક વર્ષોથી.
હા,
વિન્સ્ટન ચર્ચિલનો જન્મ થયો બ્લેનહેમ પેલેસના એકદમ ભવ્ય સ્થળ, બ્રિટનનો ઉચ્ચ કુલીન વર્ગ. પણ બાળપણમાં એમને માતા પિતાના ઉષ્માભર્યા સ્નેહની કમી રહી.
અચ્છા, એમના પિતા લોર્ડ રેન્ડોલ્ફ ચર્ચિલ, એ તો પોતે પણ મોટા રાજનેતા હતા ને?
હા, તેજસ્વી હતા, પણ એમની રાજકીય કારકિર્દી બહુ અસ્થિર હતી, અને વિન્સ્ટન માટે તો એ હંમેશા એક દૂરના અને ટીકા જ કરનારા પિતા રહ્યા. એમની મંજૂરી, એમની પ્રશંસા માટે વિન્સ્ટન આખી જિંદગી તરસતા રહ્યા.
અને માતા જેની જેરોમ,
હા, સુંદર અને પ્રભાવશાળી સામાજિક વ્યક્તિત્વ, પણ એ પોતાના સામાજિક જીવન અને મતલબ કે અંગત કાર્યોમાં એટલા વ્યસ્ત રહેતા કે વિન્સ્ટન માટે એમની પાસે સમય જ નહોતો.
તો પછી ખાલીપો કોણે ભર્યો?
એમની આયાએ, શ્રીમતી એલિઝાબેથ એવરેસ્ટ, જેમને વિન્સ્ટન પ્રેમથી વૂમ કહેતા.
વૂમ?
હા, એમની પાસેથી વિન્સ્ટનને બિનશરતી પ્રેમ અને સુરક્ષા મળ્યા. એટલે જ કદાચ જ્યારે યુવાનીમાં એમનું મૃત્યુ થયું ત્યારે વિન્સ્ટનને બહુ મોટો આઘાત લાગ્યો હતો.
સમજી શકાય એવું છે.
અને આ પારિવારિક પૃષ્ઠભૂમિ તો ખરી જ, પણ સાથે સાથે એમના પર બીજો પણ પ્રભાવ હતો. એમના પ્રખ્યાત પૂર્વજ માલબ્રોના પ્રથમ ડ્યુક.
હા, બ્રિટનના મહાન સેનાપતિ ગણાય છે.
બરાબર. એમના વારસાનો ભાર અને પિતાનું અનુકરણ કરવાની તીવ્ર ઈચ્છા, આ બધાએ મળીને વિન્સ્ટનમાં નાનપણથી જ એક પ્રચંડ મહત્વાકાંક્ષા જન્માવી દીધી હતી, ઇતિહાસ પર પોતાની છાપ છોડવાની, પિતા કરતા પણ વધુ સિદ્ધિ મેળવવાની.
પણ આટલી ઊંચી મહત્વાકાંક્ષા સામે શરૂઆતમાં ભણવામાં તો બહુ તકલીફ પડી એમને, નહીં?
હા, એ વાત સાચી. હેરો જેવી સારી સ્કૂલમાં પણ એમનો દેખાવ સારો નહોતો. ગણિત, લેટિન, એ બધામાં તો ઠોઠ ગણાતા.
ફક્ત અંગ્રેજી અને ઇતિહાસ ગમતા હતા એમને.
બરાબર. અને જુઓ, સેન્ડહર્સ લશ્કરી કોલેજમાં પ્રવેશ માટે પણ 2 વાર નિષ્ફળ ગયા, ત્રીજા પ્રયત્ને માંડ મેળવ્યો પ્રવેશ.
પણ લાગે છે કે સેન્ડહર્સ્ટમાં એમને પોતાની દિશા મળી ગઈ.
હા, ત્યાં સફળતા મળી અને લશ્કરી જીવન તરફ ઝોક વધ્યો, અને પછી તો એમણે યુવાન અધિકારી તરીકે અને સાથે યુદ્ધ સંવાદદાતા તરીકે ખરેખર પોતાની ઓળખ બનાવી.
ક્યાં ક્યાં ગયા હતા એ?
ક્યુબા, પછી ભારતમાં ઉત્તર પશ્ચિમ સરહદી પ્રાંત, સુડાન, આ બધી જગ્યાઓએ લડાઈઓ જોઈ અને તેના વિશે લખ્યું પણ.
સુડાનમાં તો પેલી ઘોડેસવાર હુમલાવાળી વાત પણ છે ને?
હા, ઓમદુરમાનનું યુદ્ધ બ્રિટિશ સેનાના ઇતિહાસનો છેલ્લો મોટો ઘોડેસવાર હુમલો હતો એ, અને એમાં એ સામેલ હતા. આ અનુભવોએ એમને યુદ્ધ કૌશલ્ય તો આપ્યું જ, પણ સાથે લેખન અને પ્રસિદ્ધિ પણ અપાવી.
અને પછી પેલો દક્ષિણ આફ્રિકાનો બોવર યુદ્ધનો કિસ્સો, એ તો ખૂબ જ રોમાંચક છે.
હા, એ ખરેખર નાટકીય હતો. પત્રકાર તરીકે ગયા હતા
અને પકડાઈ ગયા.
બરાબર, બખ્તરબંધ ટ્રેન પર હુમલો થયો ને એમાં પકડાયા, યુદ્ધ કેદી બન્યા, પણ પછી ત્યાંથી ભાગી છૂટ્યા
અને એકલા 300 માઇલની મુસાફરી કરી.
જી, અને આ ઘટનાએ તો એમને રાતોરાત નેશનલ હીરા બનાવી દીધા.
શું લાગે છે, આ જ પ્રસિદ્ધિ એમના રાજકીય ભવિષ્ય માટે નિર્ણાયક બની?
ચોક્કસપણે. આ પ્રસિદ્ધિના જોરે જ 1900માં તેઓ કન્ઝર્વેટિવ પક્ષમાંથી સંસદમાં ચૂંટાયા.
પણ એમની રાજકીય સફર કંઈ સીધી નહોતી, 4 વર્ષમાં જ પક્ષ બદલી નાખ્યો.
હા, 1904માં પેલો ફ્રી ટ્રેડનો મુદ્દો હતો ને, એના પર પોતાના પક્ષ સાથે મતભેદ થયો એટલે એમણે પક્ષ પલટો કરીને લિબરલ પક્ષમાં જોડાવાનું મોટું અને જોખમી પગલું ભર્યું.
ઘણાએ ત્યારે એને તકવાદ કહ્યો હશે.
હા, પણ ચર્ચિલે કહ્યું કે આ મારા સિદ્ધાંતો પ્રત્યેની વફાદારી છે.
અને લિબરલ પક્ષમાં તો એમનો ઉદય ખૂબ ઝડપથી થયો.
બરાબર, બોર્ડ ઓફ ટ્રેડના પ્રમુખ બન્યા, પછી ગૃહ સચિવ, મહત્વના પદો સંભાળ્યા.
અને અહીં એમનું એક બીજું પાસું દેખાય છે, સામાજિક સુધારક તરીકેનું.
હા, એ બહુ ઓછા લોકો જાણે છે. એમણે લેબર એક્સચેન્જ શરૂ કરાવ્યા,
એટલે આજની રોજગાર કચેરીઓ જેવું.
હા, એવું જ કંઈક. પછી અમુક ઉદ્યોગોમાં લઘુત્તમ વેતન, બેરોજગારી વીમો, આ બધું શરૂ કરવામાં એમનો મહત્વનો ફાળો હતો.
રસપ્રદ વાત છે.
અને પછી 1911માં આવ્યા ફર્સ્ટ લોર્ડ ઓફ ધ એડમિરલ્ટી, એટલે કે નૌકાદળના વડા.
હા, આ પદ પર એમણે ઘણું કામ કર્યું ને?
ઘણું. બ્રિટિશ નૌકાદળનું આધુનિકીકરણ કર્યું, ભવિષ્ય માટે તૈયાર કર્યું, જહાજોમાં કોલસાને બદલે તેરનો ઉપયોગ શરૂ કરાવ્યો, ને એનો ઘણો શ્રેય ચર્ચિલને જાય છે.
પણ પછી આવી પેલી મોટી નિષ્ફળતા, 1915 ડાર્ડેનેલ્સ ગેલીપોલી અભિયાન.
હા, એ એમના જીવનનો બહુ મોટો આઘાત હતો, એમનો જ આગ્રહ હતો એ અભિયાન માટે.
ઓટોમન સામ્રાજ્યને હરાવીને યુદ્ધ જલ્દી પૂરું કરવાનો પ્લાન હતો.
હા, પણ એમાં ભયંકર ખોવારી થઈ, હજારો સૈનિકો માર્યા ગયા, અને નિષ્ફળતાનો બધો દોષ મોટે ભાગે ચર્ચિલ પર આવ્યો.
અને એમને પદ છોડવું પડ્યું.
જી, રાજીનામું આપવું પડ્યું. આ એમની કારકિર્દી માટે બહુ જ મોટો ફટકો હતો, નિશંકપણે.
એમની કારકિર્દી લગભગ ખતમ જ થઈ ગઈ હતી એવું લાગ્યો હશે ત્યારે.
હા, એમને પોતાને પણ એવું લાગ્યું હતું. રાજકીય ભવિષ્ય જાણે ધૂંધળું થઈ ગયું, એટલે જે પછીના વર્ષોને એમના વાઇલ્ડરનેસ યર્સ કહે છે, રાજકીય વનવાસ જેવો સમય.
પણ હાર માનીને બેસી ન રહ્યા?
ના, બિલકુલ નહીં. પોતાનું સન્માન પાછું મેળવવા તેઓ થોડો સમય પશ્ચિમી મોરચા પર લડવા પણ ગયા, એક બટાલિયનની કમાન સંભાળી.
આ અનુભવે એમના પર શું અસર કરી હશે?
એનાથી એમને યુદ્ધની જે ક્રૂર વાસ્તવિકતા છે, સામાન્ય સૈનિકની જે સ્થિતિ છે, એનો ઊંડો પરિચય થયો. ધીરે ધીરે પાછા રાજકારણમાં આવ્યા, મ્યુનિશન મંત્રી બન્યા, પછી ચાન્સેલર ઓફ ધી એક્સચેકર એટલે કે નાણામંત્રી પણ બન્યા.
પણ પહેલા જેવી ચમક નહોતી રહી.
ના, એટલી નહીં.
અને પછી 1930નો દાયકો, એ તો ફરીથી એમને રાજકીય રીતે એકલા પાડી દેનારો સાબિત થયો.
હા, એક તો ભારતીય સ્વશાસનનો એમનો જોરદાર વિરોધ,
અને પેલો રાજા એડવર્ડ 8 વાળો મુદ્દો પણ હતો.
બરાબર, એડવર્ડ 8ના પક્ષત્યાગના મુદ્દે એમણે રાજાને સમર્થન આપ્યું. આ બધાને કારણે તેઓ મુખ્ય રાજકીય પ્રવાહથી સાવ અલગ પડી ગયા.
પણ આ જ એકલતાના સમયમાં એમણે એક બહુ મહત્વનું કામ કર્યું.
હા, જે ઇતિહાસ માટે નિર્ણાયક સાબિત થયું, નાઝી જર્મનીનો જે ખતરો વધી રહ્યો હતો એના વિશે સતત ચેતવણી આપવાનું કામ.
ત્યારે તો બ્રિટનની સરકાર હિટલર પ્રત્યે તુષ્ટીકરણની નીતિ અપનાવી રહી હતી.
બરાબર, અને ચર્ચિલ સંસદમાં પોતાના લેખોમાં સતત જોખમનો ઘંટ વગાડતા રહ્યા, પણ કોઈ સાંભળવા તૈયાર નહોતું.
લોકો એમને યુદ્ધખોર કહેતા હતા, જૂની વિચારસરણીવાળા ગણતા હતા.
હા, એમની ટીકા થતી હતી, પણ એમની દૂરંદેશી જુઓ, એમની હિંમત જુઓ. એકલા અવાજે પણ સત્ય કહેતા રહ્યા, અને પછી ઇતિહાસે સાબિત કર્યું કે એમની ચેતવણીઓ કેટલી સાચી હતી.
અને જેવું બીજું વિશ્વયુદ્ધ સપ્ટેમ્બર 1939માં શરૂ થયું,
હા,
કે તરત બધાને ચર્ચિલ યાદ આવ્યા.
એમને ફરીથી એડમિરાલ્ટીમાં બોલાવવામાં આવ્યા, નૌકાદળના વડા તરીકે.
હા, જાણે સંકટ સમયે દેશને એમની જરૂર પડી.
અને પછી મે 1940, એ દિવસ તો ઇતિહાસમાં નોંધાઈ ગયો.
બિલકુલ, જે દિવસે હિટલરે ફ્રાન્સ પર આક્રમણ કર્યું એ જ દિવસે વડાપ્રધાન નેવિલ ચેમ્બરલેને રાજીનામું આપ્યું.
ત્યારે ઘણા લોકો લોર્ડ હેલિફેક્સને વડાપ્રધાન તરીકે જોવા માંગતા હતા. હા, પણ આખરે રાજાએ ચર્ચિલને સરકાર રચવાનું આમંત્રણ આપ્યું. ચર્ચિલ માટે આ એક ક્ષણ હતી જેની તેઓ કદાચ આખી જિંદગી રાહ જોઈ રહ્યા હતા, તૈયારી કરી રહ્યા હતા.
એમણે પોતે લખ્યું છે કે મને લાગ્યું જાણે હું નિયતિ સાથે ચાલી રહ્યો છું.
બરાબર.
અને પછી વડાપ્રધાન તરીકે એમનું નેતૃત્વ એ તો દંતકથા સમાન છે.
હા, એમની અકલ્પનીય ઉર્જા, એમના પ્રેરણાદાયી ભાષણો, પેલું લોહી, પરિશ્રમ, આંસુ અને પરસેવોવાળું ભાષણ કોણ ભૂલી શકે.
અને અમેરિકા અને સોવિયેટ યુનિયન સાથે મળીને ગ્રાન્ડ એલાયન્સ બનાવવાની એમની કુશળતા.
ખરા અર્થમાં તેઓ બ્રિટિશ પ્રતિકારના જીવંત પ્રતીક બની ગયા.
પણ પછી યુદ્ધ જીત્યા પછી તરત જ 1945ની ચૂંટણીમાં.
હા, એક મોટો આંચકો લાગ્યો. એમની કન્ઝર્વેટિવ પાર્ટી હારી ગઈ, લેબર પાર્ટી સત્તા પર આવી.
યુદ્ધથી થાકેલી પ્રજાને સામાજિક પરિવર્તન જોઈતું હતું.
હા, પણ આ હાર ચર્ચિલ માટે ખૂબ જ અંગત અને આઘાતજનક હતી.
છતાં તેઓ હાર માનીને બેસી રહે એવા નહોતા. વિપક્ષના નેતા તરીકે પણ એમનો પ્રભાવ રહ્યો.
બિલકુલ. 1946માં અમેરિકાના ફોલ્ટનમાં આપેલું ભાષણ.
હા, આયન કર્ટન, લોખંડી પડદો.
બરાબર. એ શબ્દ પ્રયોગ એમણે કર્યો જેણે યુરોપના ભાગલા અને શરૂ થઈ રહેલા શીત યુદ્ધની વાસ્તવિકતા દુનિયા સામે મૂકી. એ શબ્દ આજે પણ વપરાય છે.
પછી 1951માં ફરી વડાપ્રધાન બન્યા.
હા, 1955 સુધી રહ્યા. આ બીજા કાર્યકાળમાં એમણે યુદ્ધ પછીના પુનર્નિર્માણ પર અને પરમાણુ યુગના નવા પડકારો પર ધ્યાન આપ્યું.
પણ હવે ઉંમર થઈ હતી, સ્વાસ્થ્ય પણ નરમ રહેતું હતું.
હા, સ્ટ્રોકના હુમલા થયા હતા, એના કારણે શારીરિક અને માનસિક ક્ષમતાઓ પર અસર થઈ રહી હતી. એટલે આખરે એમણે સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લીધી.
એમના અંતિમ વર્ષો કેવી રીતે વીત્યા?
લેખન, ચિત્રકામ જે એમનો શોખ હતો, અને દુનિયાભરમાંથી એમને સન્માન મળતું રહ્યું. જાન્યુઆરી 1965માં 90 વર્ષની વયે એમનું અવસાન થયું.
અને એમને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય અપાઈ.
હા, જે સામાન્ય રીતે ફક્ત રાજવી પરિવાર માટે જ હોય છે. એમના મૃત્યુ સાથે ખરેખર એક યુગનો અંત આવ્યો.
આ તો થઈ એમના જીવનના મુખ્ય બનાવોની વાત. પણ આ લાંબી અને ઉતાર ચઢાવ ભરેલી સફર પાછળ એમના મૂળભૂત વિચારો, એમના મૂલ્યો કેવા હતા એ સમજવું પણ જરૂરી છે.
હા, એ ખરેખર રસપ્રદ છે. જો ચર્ચિલ કોઈ એક ચોક્કસ રાજકીય વિચારધારામાં બંધાયેલા નહોતા.
એમની માન્યતાઓનો સમૂહ હતો જે સમય સાથે બદલાતો રહ્યો.
બરાબર. એમનામાં એક ઊંડી, લગભગ રોમેન્ટિક કહી શકાય એવી શ્રદ્ધા હતી અંગ્રેજી બોલતા લોકોની શ્રેષ્ઠતામાં, બ્રિટિશ સામ્રાજ્યની મહાનતામાં.
અને એ માનતા કે ઇતિહાસ મહાન વ્યક્તિઓ દ્વારા ઘડાય છે.
હા, એમની ઈચ્છાશક્તિ અને કાર્યોથી, એમની પોતાની વિચારસરણીમાં 19મી સદીનો ઉદારવાદ અને પરંપરાગત ટોરી દેશભક્તિ, આ બંનેનું મિશ્રણ હતું.
સંસદીય લોકશાહી, વ્યક્તિગત સ્વતંત્રતા, કાયદાનું શાસન, આ બધામાં એમનો વિશ્વાસ અતૂટ હતો.
અને એટલે જ કદાચ તેઓ દરેક પ્રકારના જુલમી શાસનના કટ્ટર વિરોધી રહ્યા. પછી એ જર્મનીનો લશ્કરવાદ હોય, રશિયાનો બોલ્શેવિઝમ હોય કે હિટલરનો નાઝીવાદ,
એ બધાને તેઓ માનવ સ્વતંત્રતા માટે ખતરો ગણતા હતા.
બરાબર. એક રસપ્રદ વાત એ છે કે શરૂઆતમાં તેઓ સામાજિક સુધારાના હિમાયતી હતા.
હા, ગરીબો અને કામદારો માટે.
પણ પાછળથી તેઓ બ્રિટિશ સામ્રાજ્યના રક્ષક તરીકે વધુ જાણીતા બન્યા. ગિલબર્ટ આને વિરોધાભાસ નથી ગણતા.
અચ્છા, તો શું માને છે?
એ કહે છે કે આ એક જ સિક્કાની બે બાજુઓ છે. બ્રિટનના સામાન્ય નાગરિકોનું જીવન સુધારવાની પિતૃવાદી ભાવના અને બ્રિટનનું વિશ્વમાં એક સભ્યતા મિશન છે એવી માન્યતા, આ બંને એમની બ્રિટિશ મહાનતાની ધારણામાંથી જ આવતી હતી.
એમને પ્રેરણા ક્યાંથી મળતી હતી? આટલી બધી ઉર્જા, આટલી મહત્વાકાંક્ષા, એની પાછળ શું હતું?
ઘણા પરિબળો હતા. એક તો એમની પોતાની પ્રચંડ મહત્વાકાંક્ષા, હંમેશા મોટી ઘટનાઓના કેન્દ્રમાં રહેવું, નિર્ણાયક ભૂમિકા ભજવવી.
અને પેલા પૂર્વજ ડ્યુક ઓફ માર્બરોનો વારસો.
હા, એમના જેવા બનવાની મહેચ્છા. અને કદાચ સૌથી ઊંડું કારણ હતું એમના પિતા લોર્ડ રેન્ડોલ્ફ. એમની સિદ્ધિઓને વટાવી જવાની અને એમની પાસેથી સ્વીકૃતિ મેળવવાની આજીવન ઝંખના.
અને એમનામાં એવી માન્યતા પણ હતી કે એમનું અને એમના દેશનું એક ખાસ ભાગ્ય છે.
હા, અને ઇતિહાસમાં એમની એક ખાસ ભૂમિકા નક્કી થયેલી છે. અને હા, એક વ્યવહારુ કારણ પણ ન ભૂલવું જોઈએ, પૈસાની જરૂરિયાત.
અચ્છા, એ સતત દેવામાં રહેતા હતા?
મોટા ભાગે. એમણે 40થી વધુ પુસ્તકો અને હજારો લેખો લખ્યા. એ માત્ર સાહિત્યિક શોખ નહોતો, આવક ઊભી કરવાની જરૂરિયાત પણ હતી.
અને મુશ્કેલીઓ સામે એમનો જે અભિગમ હતો એ ખરેખર શીખવા જેવો છે.
બિલકુલ. તેઓ હાર માનવાને બદલે નિષ્ફળતાને આગળ વધવા માટેનું એક પગથિયું ગણતા.
જેમ કે ગેલીપોલી પછી હારીને બેસી જવાને બદલે મોરચા પર લડવા ગયા.
બરાબર. અને પેલા વાઇલ્ડરને સિયર્સમાં જ્યારે રાજકીય રીતે હાશિયામાં હતા ત્યારે હતાશ થવાને બદલે ધ વર્લ્ડ ક્રાઇસિસ જેવા મહાન ગ્રંથો લખ્યા.
અને એમના પેલા બ્લેક ડોગની વાત, ગંભીર ડિપ્રેશન,
હા, એની સામે લડવા માટે તેઓ પોતાને સતત કામમાં વ્યસ્ત રાખતા, ચિત્રકામ કરતા અથવા તો ઘરની આસપાસ દિવાલો ચણવા જેવી શારીરિક પ્રવૃત્તિઓ કરતા.
એમનો મંત્ર જ હતો, ક્યારેય ક્યારેય ક્યારે હાર માનશો નહીં.
હા, અને એમનું બીજું વાક્ય પણ યાદ રાખવા જેવું છે, સફળતા અંતિમ નથી, નિષ્ફળતા ઘાતક નથી, ચાલુ રાખવાની હિંમત જ મહત્વની છે. આ સ્થિતિસ્થાપકતા જ કદાચ એમની સૌથી મોટી તાકાત હતી.
એમના આટલા લાંબા અને ઘટનાઓથી ભરેલા જીવનમાં એવી કઈ ત્રણ મુખ્ય ઘટનાઓ ગણી શકાય જેણે એમના જીવનની દિશા જ બદલી નાખી? પરિવર્તનકારી ક્ષણો કઈ?
સારો સવાલ છે. જો ત્રણ સૌથી મહત્વની ઘટનાઓ પસંદ કરવી હોય તો,
હા,
પહેલી હું કહીશ, પહેલો બોર્સથી છુટકારો, 1899.
હા, પેલું કેડમાંથી ભાગી છૂટવું.
બરાબર. એકલા હાથે ભાગ્યા અને સેંકડો માઇલની મુસાફરી કરી. આ ઘટનાએ શું બદલ્યું? એણે એક યુવાન ઉમરાવને રાતોરાત રાષ્ટ્રીય હીરો બનાવી દીધો
અને એનાથી રાજકીય કારકિર્દીનો રસ્તો ખુલ્યો.
હા, અને એમના પોતાના મનમાં પણ પોતાને હિંમત અને નિયતિ પ્રત્યેનો વિશ્વાસ દૃઢ થયો. આ એમના ભવિષ્ય માટે એક લોન્ચિંગ પેડ જેવું બન્યું.
અને બીજી ઘટના?
બીજી, ડાર્ડેનેલ્સ ગેલીપોલી અભિયાનની નિષ્ફળતા, 1915.
હા, એ તો કારકિર્દીનો સૌથી મોટો ફટકો હતો.
બરાબર. એ યોજનાના તેઓ મુખ્ય હિમાયતી હતા. જ્યારે એ નિષ્ફળ ગઈ, હજારો માર્યા ગયા, ત્યારે દોષ એમના પર આવ્યો. પદ છોડવું પડ્યું, પ્રતિષ્ઠાને ભારે નુકસાન થયું.
આનાથી શું પરિવર્તન આવ્યું?
આ અનુભવે એમને વધુ નમ્ર બનાવ્યા, કદાચ થોડા ઓછા ઉતાવળા પણ. વ્યૂહાત્મક ભૂલોની માનવીય કિંમત શું હોય છે એ સમજાયું.
અને પશ્ચિમી મોરચે જઈને લડ્યા એનાથી પણ ફરક પડ્યો હશે.
હા, સામાન્ય સૈનિકની વાસ્તવિકતાનો અનુભવ થયો. આ નિષ્ફળતાએ એમને વર્ષો સુધી રાજકીય વનવાસ ભોગવવા મજબૂર કર્યા, પણ કદાચ એ જ સમયગાળાએ ભવિષ્યના પડકારો માટે જરૂરી ધીરજ અને સ્થિતિસ્થાપકતા વિકસાવવામાં મદદ કરી.
અને ત્રીજી અને સૌથી નિર્ણાયક?
ત્રીજી, વડાપ્રધાન બનવું, 10 મે 1940.
જે દિવસે હિટલરે પશ્ચિમ યુરોપ પર હુમલો કર્યો તે જ દિવસે.
બરાબર. બ્રિટનમાં સરકાર બદલાઈ અને ચર્ચિલ વડાપ્રધાન બન્યા. ઘણાના વિરોધ છતાં સંકટની એ ઘડીએ તેઓ જ એકમાત્ર વિકલ્પ દેખાયા.
આ ઘટના શા માટે આટલી પરિવર્તનકારી હતી?
કારણ કે આ માત્ર એક રાજકીય પદ નહોતું, આ એમના આખા જીવનની મહત્વાકાંક્ષા, એમની તૈયારીઓ, એમની પોતાની નિયતિની માન્યતા, એ બધાની પરાકાષ્ઠા હતી.
એક ક્ષણે એમને એ સ્થાન મળ્યું જ્યાં એમની બધી આવડતો કામે લાગી શકે.
હા, લશ્કરી જ્ઞાન, રાજકીય અનુભવ, ઇતિહાસની સમજ, વક્તૃત્વ કળા, બધું જ દેશના અસ્તિત્વ માટે જરૂરી હતું. આ પદવીએ ઇતિહાસમાં એમનું સ્થાન હંમેશ માટે નક્કી કરી દીધું.
ચર્ચિલનું જીવન ખરેખર અસાધારણ હતું. એમના સંઘર્ષો અને વિજયોમાંથી આજના સમયમાં શું શીખી શકાય? કયા પાઠ આજે પણ પ્રસ્તુત છે?
ઘણું બધું શીખી શકાય છે. પહેલી વાત તો એ કે તેઓ વિરોધાભાસોથી ભરેલા હતા.
હા, જેમ કે ઉચ્ચ કુળના હોવા છતાં સામાન્ય માણસ માટે સુધારા કર્યા,
રોમેન્ટિક હોવા છતાં રાજકારણમાં પૂરેપૂરા વ્યવહારુ હતા, શબ્દોના જાદુગર હતા, પણ યુદ્ધ અને એક્શનને પણ એટલા જ ચાહતા હતા.
દુનિયા સામે એક મજબૂત નેતા, પણ અંગત જીવનમાં બ્લેક ડોગ જેવા સંઘર્ષો.
હા, આ દર્શાવે છે કે મહાન વ્યક્તિઓ પણ જટિલ હોય છે, બહુ પરિમાણીય હોય છે.
અને એમની સ્થિતિસ્થાપકતા, નિષ્ફળતામાંથી બેઠા થવાની ક્ષમતા, એ તો ખરેખર પ્રેરણાદાયક છે.
બિલકુલ. ગેલીપોલી પછી ફરી ઊભા થવું, રાજકીય વનવાસ દરમિયાન લેખન દ્વારા પોતાની જાતને વ્યક્ત કરવી, દેશને ચેતવતા રહેવું, એ શીખવે છે કે નિષ્ફળતા અંત નથી, પણ કદાચ નવી શરૂઆતની તક છે.
બીજો મહત્વનો પાઠ છે શબ્દોની તાકાત.
હા, ચર્ચિલની વક્તૃત્વ શક્તિ માત્ર શણગાર નહોતી, એ નેતૃત્વનું એક શક્તિશાળી ઓઝાર હતું.
એમને સ્પષ્ટ, જુસ્સાદાર વાત કરવાની શૈલીએ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આખા બ્રિટનને હિંમત આપી.
સાચા સમયે કહેવાયેલા સાચા શબ્દો કેટલો ફરક પાડી શકે છે એનું ઉત્તમ ઉદાહરણ.
અને પેલું 1930ના દાયકામાં, જ્યારે લગભગ બધા એમની વિરુદ્ધ હતા, ત્યારે પણ નાઝીવાદના ખતરા વિશે પોતાની વાત પર અડગ રહેવું.
હા, એ એમની નૈતિક હિંમત અને પોતાના વિશ્વાસ પર ટકી રહેવાની ક્ષમતા દર્શાવે છે, ભલે તમે એકલા હો, પણ જો સત્યની ખાતરી હોય તો એના પર ઊભા રહેવું જરૂરી છે.
અને છેલ્લે એક ખૂબ જ આશાવાદી પાઠ.
હા, ક્યારે મોડું થતું નથી.
65 વર્ષની ઉંમરે પહેલીવાર વડાપ્રધાન બન્યા.
બરાબર. આજ આ ઉંમરે જ્યારે મોટાભાગના લોકો નિવૃત્તિ વિશે વિચારે, એમનું જીવન સાબિત કરે છે કે વર્ષોની નિષ્ફળતા, સંઘર્ષ કે અપ્રસિદ્ધિ પણ તમારી જિંદગીની સૌથી મહત્વની ક્ષણ માટેની તૈયારી હોઈ શકે છે. તમારું શ્રેષ્ઠ યોગદાન ક્યારે આવશે એ કહી ન શકાય.
આટલી વિસ્તૃત ચર્ચા પછી જો આપણે ચર્ચિલના જીવન અને કાર્યમાંથી 3 મુખ્ય સ્પષ્ટ શીખ તારવવી હોય તો તે કઈ હોઈ શકે?
ચોક્કસ, આપણે 3 સ્તરે જોઈ શકીએ, ભાવનાત્મક, બૌદ્ધિક અને સાર્વત્રિક.
હા, જણાવો.
પહેલું, ભાવનાત્મક સૂઝ, ઇમોશનલ ઇનસાઇટ. ચર્ચિલના જીવનની ઊંડી પ્રેરણા કદાચ એમના બાળપણમાં રહેલી અસલામતી હતી. માતા પિતાના સ્નેહની ઉણપ, પિતાની સ્વીકૃતિ મેળવવાની ઝંખના,
આ ભાવનાત્મક જરૂરિયાતે જ એમનામાં પ્રચંડ મહત્વાકાંક્ષા જન્માવી.
હા, પ્રસિદ્ધિની ભૂખ, ઇતિહાસ રચવાની તીવ્ર ઈચ્છા, આ બધું કદાચ એમાંથી જ આવ્યું. આ અસલામતી જેમની ઐતિહાસિક ડ્રાઈવનું બળતણ બની, અને પેલો બ્લેક ડોગ સાથેનો સંઘર્ષ એ પણ યાદ અપાવે છે કે મોટા નેતાઓ પણ આંતરિક લડાઈઓ લડે છે અને નબળાઈનો સ્વીકાર પણ શક્તિ બની શકે છે.
બીજું, બૌદ્ધિક સૂઝ, ઇન્ટેલેક્ચ્યુઅલ ઇનસાઇટ.
હા, ચર્ચિલનું સૌથી અસરકારક હથિયાર કદાચ એમનો ઐતિહાસિક દૃષ્ટિકોણ હતો. એમણે હિટલરના ઉદયને માત્ર તત્કાલીન સમસ્યા તરીકે ન જોયો, પણ ઇતિહાસના પુનરાવર્તન તરીકે જોયો.
એટલે કે યુરોપ પર પ્રભુત્વ જમાવવા માંગતા સરમુખ હત્યારોની લાંબી હરોળમાં વધુ એક કડી તરીકે.
બરાબર. ઇતિહાસના ઊંડા અભ્યાસે એમને એવી સમજ અને દૂરદેશી આપી જે એમના મોટાભાગના સમકાલીનો પાસે નહોતી. તેઓ માત્ર વર્તમાનમાં નહોતા જીવતા, પણ ઇતિહાસના વિશાળ પ્રવાહમાં પોતાનું સ્થાન સમજતા હતા, અને નિષ્ફળતામાંથી સતત શીખતા રહેવાની એમની વૃત્તિ પણ એમની બૌદ્ધિક લવચિકતા દર્શાવે છે.
અને ત્રીજું, સાર્વત્રિક સૂઝ, યુનિવર્સલ ઇનસાઇટ.
હા, અને સૌથી છેલ્લે એક સાર્વત્રિક સત્ય જે ચર્ચિલના જીવનમાંથી મળે છે તે છે દ્રઢતા, ક્યારેય હાર ન માનવાનો ગુણ.
65 વર્ષની ઉંમરે વડાપ્રધાન બનવું
એ જ વાતનો પુરાવો છે કે જીવનમાં ખૂબ મોડું થઈ ગયું એવું ક્યારેય હોતું નથી. તમારું શ્રેષ્ઠ કાર્ય, તમારું સૌથી મોટું યોગદાન વર્ષોના સંઘર્ષ અને કદાચ અંધકાર પછી પણ આવી શકે છે. સફળતા આવે કે નિષ્ફળતા, મહત્વનું એ છે કે તમે પ્રયાસ કરતા રહો, હિંમત ન હારો, સતત ચારતા રહેવું એ જ અંતિમ ગુણ છે.
ખરેખર વિન્સ્ટન ચર્ચિલનું જીવન અનેક પાઠોથી ભરેલું છે. નેતૃત્વ, સ્થિતિસ્થાપકતા, શબ્દોની શક્તિ, ઇતિહાસની સમજ. પણ અહીં એક વિચારવા જેવો પ્રશ્ન એ પણ થાય છે કે શું ચર્ચિલ જેવી મહાન વ્યક્તિ કેન્દ્રિત ઇતિહાસની જે ધારણા હતી, જેણે 20મી સદીને આકાર આપ્યો, તે આજના વધુ જટિલ, પરસ્પર જોડાયેલા અને કદાચ સહયોગ પર વધુ ભાર મૂકતા વિશ્વમાં પણ એટલી જ પ્રસ્તુત ગણાય? આ પ્રશ્ન શ્રોતાઓને વિચારવા માટે છોડીએ. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.